એકત્ર શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આજે આપણે ગુજરાતી સાહિત્યની જે વર્તમાન સ્થિતિ છે, એની દશા અને દિશા, એના પર એક ઊંડો વિચાર કરનાર લેખની વાત કરવાના છીએ.
હા, બરાબર.
આ લેખ શું કહેવા માંગે છે? અત્યારે શું ચાલી રહ્યું છે સાહિત્ય જગતમાં? કયા પડકારો છે અને યુનો ભવિષ્ય કેવું દેખાય છે એ સમજવાનો પ્રયત્ન કરીશો.
ચોક્કસ.
એટલે મુખ્ય વાત એ છે કે લેખના જે તારણો છે, એના જે નિરીક્ષણો છે, એને આપણે સમજીએ. જેમ કે જુદા જુદા સાહિત્ય સ્વરૂપો, એની શું હાલત છે, કયા પરિબળો અસર કરી રહ્યા છે, અને ઓવરઓલ આપણું સાહિત્ય કેટલું તંદુરસ્ત કહી શકાય. ચલો તો આ લેખમાં ઊંડા ઉતરીએ. લેખ શરૂ થાય છે એક બહુ પાયાના મુદ્દાથી કે ભાઈ, સાહિત્યમાં પણ સમય સમય પર મૂલ્યાંકન થવું જોઈએ.
હા, એ જરૂરી છે.
શું ચાલી ગયું છે, કેવું લખાઈ રહ્યું છે, આ કામ આમ તો વિવેચનનું છે. પહેલા પેલી ગુજરાત સાહિત્ય સભા જેવી સંસ્થાઓ હતી, એ કામ કરતી હતી.
હા,
પણ લેખક કહે છે કે આજે એ પ્રવૃત્તિ જાણે અટકી ગઈ છે, નિષ્પ્રાણ લાગે છે. આમ કાર્યક્રમો થાય છે, સંવાદો થાય છે, પણ પેલી ઊંડી અભ્યાસ નિષ્ઠા, એનો અભાવ લાગે છે, એવી ફરિયાદો છે.
બરાબર કહ્યું. અને એ જ વાત, એટલે કે એક જાતની સ્થગિતતા તરફ લઈ જાય છે. જાણે કશું નવું, કોઈ નવું આંદોલન એવું કંઈ દેખાતું નથી. અને લેખક અહીં એક બહુ રસપ્રદ વાત કહે છે, કદાચ થોડી ચોંકાવનારી પણ, કે જે લોકો ગઈકાલે આંદોલનના નેતા હતા, પરિવર્તન લાવનારા, એ જ આજે જાણે રૂઢિચુસ્ત બની ગયા છે, પરંપરાના રખેવાળ.
અચ્છા.
હા, આ આપણા સાહિત્ય જગતની ગતિશીલતા વિશે અને કદાચ માણસના સ્વભાવ વિશે પણ કંઈક કહે છે. લેખક આને કહે છે એક જુવાળ પછીની મંદતા.
મંદતા.
હા,
જાણે એક મોટી લહેર આવી ગઈ પછી બધું શાંત, પણ એ શાંતિમાં પેલી નવી ઉર્જા નથી. લખાય છે ઘણો, વિપુલતા છે, પણ ઉત્કૃષ્ટતા એ ઘટી રહી છે.
એટલે ક્વોન્ટિટી ખરી, પણ ક્વોલિટી સામે સવાલ. અને આ જ સંદર્ભમાં લેખક એક આદર્શ સર્જકની વાત કરે છે, પરિપક્વ સર્જક.
કેવો? તો જે પેલી સ્પર્ધા, નામ કમાવાની લાલસા, એ બધાથી ઉપર ઉઠી ગયો હોય.
બરાબર.
જે પોતાની અંદરની સચ્ચાઈથી લખે.
બરાબર.
પોતાની સાધનાથી જે સમજ કેળવી છે એનાથી લખે. આવા સર્જકની કૃતિઓમાં એમ કંઈ તૂટક નથી હોતું, એક સળંગ વિકાસ હોય છે, અખંડતા.
સાચી વાત.
અને પછી લેખક પ્રશ્ન પૂછે છે, આવા સજ્જ સર્જકો, આવી નિષ્ઠાવાળા આજે આપણી પાસે છે કેટલા?
ખરેખર
મોટો સવાલ છે. હવે આ ચર્ચા આગળ જાય છે પ્રયોગશીલતા અને લોકપ્રિયતાના મુદ્દા પર. લેખકનું માનવું છે કે ગુજરાતનું લોહી જરા ટાઢું છે, એટલે કે નવા પ્રયોગો સહેલાઈથી સ્વીકારાતા નથી. અહીં પેલું બકઠકોનું ઉદાહરણ આપે છે ને,
કે લોકપ્રિયતાને બહાર કાઢી મૂકેલી.
બરાબર.
ગુણવત્તા જ મુખ્ય.
પણ આજે તો ચિત્ર જુદું છે. આજે તો જાણે સાહિત્ય જાય ચૂલામાં, લોકપ્રિયતા જોઈએ એવો વર્ગ ઉભો થયો છે. હા, અને પરિણામ, સર્જક હવે સાહિત્યને કેન્દ્રમાં નથી રાખતો, લોકોને રાખે છે. શું ગમશે એમને એ વિચારે છે.
પણ એના કારણ શું, એની તપાસ થવી જોઈએ ને. એને બદલે આપણે શું કર્યું, પ્રયોગશીલતાને જ ગાળો દેવાનું શરૂ કર્યું.
અચ્છા.
લેખક કહે છે કે ભાઈ, કોઈ સારો સર્જક જાણી જોઈને વાચકથી દૂર જવા નથી માંગતો, અને એમ લખે તો એ સર્જન જ નબળું પડે.
સાચી વાત.
પણ બીજી બાજુ, જો તમારામાં ઊંચું સ્તર જાળવવાની તાકાત જ ન હોય, તો પછી લોકો સમજતા નથી કે લોકો પર દયા આવે છે એમ કહીને સાહિત્યનું સ્તર નીચું ઉતારવું, એ તો સાવ વાહિયાત વાત છે. કદાચ મુદ્દો બીજે છે. શક્ય છે કે આજનો મોટો વર્ગ ભાષા પ્રત્યે જ ઉદાસીન હોય, શબ્દની શક્તિ એના પ્રત્યે, અને પેલું ટીવી, ઇન્ટરનેટ, આ બધા માધ્યમોએ લોકોની રુચિ બદલી નાખી છે, પ્રતિભાવની રીત બદલી છે.
એટલે સમસ્યા ખાલી સાહિત્યની નથી, પણ ભાષા, સંસ્કૃતિ એના મોટા સંદર્ભમાં જોવી પડે. અને આ જ વાત આગળ વધે છે. લેખક સમાજમાં જે સ્તરભેદ ઊભો થયો છે ને, સાંસ્કૃતિક, એના તરફ ધ્યાન દોરે છે.
હા, એ પણ એક મુદ્દો છે
કે પૈસાથી જે લોકો ઉપર આવ્યા છે, જરૂરી નથી કે એમનામાં કળા સાહિત્ય સમજવાની સૂઝ હોય.
બરાબર.
પણ એક સ્ટેટસ સિમ્બોલ તરીકે, ફેશન ખાતર, એ લોકો આમાં રસ લેતા દેખાય, ક્યારેક દખલ પણ કરે. લેખમાં ઉદાહરણો પણ છે થોડા કટાક્ષ જેવા.
હા, છે ને પેલું સંગીત જલસાવાળું.
હા, મોટો દેખાડો કરીને જાય પણ સંગીત સાથે કોઈ લેવા દેવા નહીં. નૃત્ય જુએ પણ કળા શું છે એની ખબર નહીં.
મોંઘી વસ્તુઓ વસાવે પણ પૂછો તો કઈ ખબર ના હોય.
અને નવા ચિત્રકારોના ચિત્ર ખરીદીને દિવાલ પર લગાવે પણ ચિત્ર વિશે દિવાલને જેટલી ખબર હોય એટલી જ એમને હોય.
હા બરાબર.
પણ આ ખાલી હસવાની વાત નથી, આમાં જોખમ છે.
ચોક્કસ જોખમ છે. લેખક ચેતવે છે કે આનાથી શું થાય, કોણ સારો સર્જક, કોને પ્રતિષ્ઠા મળે એ નક્કી કોણ કરે. પેલો વગદાર વર્ગ જેમને કળાની સૂઝ નથી એમની સામાજિક સ્વીકૃતિ મહત્વની બની જાય.
ઓહ.
અને આનું પરિણામ અમુક અખબારી જૂથો કે પ્રકાશન સંસ્થાઓ જેમના હાથમાં પાવર હોય એ લોકો એક જાતની સેન્સરશિપ લાદી દે. દેખાય નહીં પણ હોય ખરી.
અચ્છા.
એમના વર્તુળની બહારના જે સારા સર્જકો હોય, કદાચ વધુ મૌલિક હોય, એમનું સાહિત્ય છપાય જ નહીં અથવા તો વર્ષો સુધી અટવાયા કરે. લેખક કહે છે કે આવા અનિષ્ટના એંધાણ દેખાય છે હવે. પેલી સંસ્થાઓમાં ચાલતી જૂથબંધી, વહીવટ પર કબજો મેળવવાના ખેલ, એ બધું આ જ બતાવે છે.
એટલે આ સામાજિક અને બજારના દબાણની વાત થઈ. પણ લેખક એ પણ કહે છે કે જે વર્તમાન ઘટનાઓ છે, આપણી આસપાસનો ઇતિહાસ, એનું પણ દબાણ આવે છે સાહિત્ય પર.
હા, સમયનું દબાણ.
સમાજને બધું તાત્કાલિક જોઈએ. ઇતિહાસની ઘટના બને એટલે તરત એના પર કંઈક લખાયેલું જોઈએ. એ ઘટના કળામાં રૂપાંતર પામે એની રાહ જોવાની ધીરજ નથી.
નથી જ.
એટલે જે સાહિત્ય પ્રાસંગિક હોય, તાત્કાલિક મુદ્દાઓને પકડે, એ ઝડપથી સ્વીકારાઈ જાય, એની ચર્ચા થાય, વાહ વાહ થાય.
પણ આમાં ભય છે. લેખક ભાર મૂકે છે એના પર. પ્રાસંગિકતા તો જોઈએ, સાહિત્ય કંઈ હવામાં નથી લખાતું.
બરાબર.
પણ ખાલી પ્રાસંગિકતા પૂરતી નથી, એમાંથી પણ પેલું શાશ્વત તત્વ, સનાતન માનવીય ભાવ, એ પકડાવવું જોઈએ, એનું નિરૂપણ થવું જોઈએ. ખાલી ઉપરછલ્લા ઉદ્વેગ, આક્રોશ, ચિત્કારો, એનાથી સાચું સાહિત્ય ના બને. ક્યારેક પેલો લોભ જાગે છે સાહિત્યને સામાજિક કે રાજકીય વિદ્રોહનું હથિયાર બનાવવાનું, રણશીંગું ફૂંકવાનું.
હા, એવું બને.
પણ એમાં સાહિત્યનું પોતાનું જે ગૌરવ છે, એની કલાત્મકતા, એનું કાલજયીપણું, એ જોખમાઈ છે. લેખમાં પેલું કટોકટીનું ઉદાહરણ છે ને.
હા છે.
ત્યારે કેવું, તાત્કાલિક અખબારી છાપવાળું સાહિત્ય લખાયું હતું, ઢગલાબંધ.
સાચો સર્જક એ પ્રભાવિત થાય ઘટનાઓથી, પણ એ કોઈ રાજકારણીનો પ્રચારક નથી બની જતો.
બરાબર. એ સાહિત્યની પોતાની શિસ્ત જાળવી રાખે છે. ખાલી જોર જોરથી બૂમો પાડવાથી કલા નથી બનતી.
બહુ સાચી વાત. હવે લેખક જુદા જુદા સાહિત્ય સ્વરૂપો પર આવે છે. કવિતાથી શરૂ કરે છે. એમનું કહેવું છે કે કોઈ પણ નવું આંદોલન આવે ને, એની પહેલી ધમક કવિતામાં સંભળાય.
મોટે ભાગે એવું જ બને છે.
આપણા ત્યાં જે તાજેતરમાં આંદોલન આવ્યું,
હા,
એ ભલે કવિતાના રૂપમાં આવ્યું,
હા,
પણ એનો મુખ્ય સૂર હતો સમાજ, સંસ્કૃતિ, રૂઢિઓ સામે.
હા, એક બળવો હતો.
મુક્ત અભિવ્યક્તિ પર ભાર હતો, બંધનો તોડવા પર. એક જાતનો રોમેન્ટિક આવેશ કહી શકાય. પણ કાવ્યનું સ્વરૂપ, રચના, બાંધણી, એના પર જાજુ ધ્યાન નહોતું.
નહોતું. બુદ્ધિપૂર્વકની સ્વસ્થતાને તો જાણે નબળાઈ ગણવામાં આવતી.
અચ્છા.
નિષ્પ્રાણતા.
પણ
આ આંદોલનનો એક ફાયદો એ થયો કે એમાંથી થોડા ગંભીર કવિઓ બહાર આવ્યા, પ્રતિભાશાળી, જેમણે એ આવેશનો પોતાની રીતે ઉપયોગ કર્યો, સારું સર્જન કર્યું.
એ સારી વાત કહેવાય.
જોકે લેખક એક વિરોધાભાસ પણ નોંધે છે. જે કવિઓએ શરૂઆતમાં પેલી નામ, ખ્યાતિ, લોકપ્રિયતાની મજાક ઉડાવી હતી, એ જ પાછળથી ગીત, ગઝલ, શેરી, નાટક આવા લોકભોગ્ય સ્વરૂપો તરફ વળ્યા, લોકો સુધી પહોંચવા.
એ પણ રસપ્રદ છે.
અને લેખમાં સમકાલીન કવિતાની કેટલીક ખામીઓ પણ ગણાવાઈ છે. તીખી ટીકા છે, જેમ કે ભાષાનું રેઢિયાળપણું.
એટલે
ક્યાંક સાવ તડબકી, ક્યાંક ભારેખમ સંસ્કૃત, ક્યાંક અશિષ્ટ શબ્દો, બધું ભેગું કરી દેવાનું વિવેક વગર. પછી પેલું કલ્પનોનો ખડકલો, કોઈ કલાત્મક હેતુ વગર. અને પેલી કૃતક દાર્શનિકતા, ઉડી લીધેલી ફિલોસોફી. લેખક કહે છે કે ભાઈ, ભાષા ગમે તે હોય, એને કાવ્યત્વ સુધી લઈ જવી એ કવિનું કામ છે, એ થવું જોઈએ.
બરાબર. કવિતા પછી વાત આવે છે કથા સાહિત્યની, નવલકથા અને ટૂંકી વાર્તા. અહીં લેખકનો સૂર જરા નિરાશાનો છે.
હા, એવું લાગે છે.
એ કહે છે કે આ ક્ષેત્રમાં જે નવો પવન ફૂંકાયો પ્રયોગશીલતાનો, એ ઝાઝો ટક્યો નહીં. એની પાછળનું કારણ પેલી સૈદ્ધાંતિક ભૂમિકા નબળી હતી. પ્રયોગો થયા ખરા, પણ તરત જ પેલું શરૂ થઈ ગયું, આવું બધું કોણ વાંચે,
લોકપ્રિયતાના નામે એને ભંડવાનું.
હા, એની શક્યતાઓ ખીલે એ પહેલા જ દબાવી દેવાઈ.
કેમ થયું એવું?
લેખક ઘણા કારણો આપે છે. એક તો પ્રયોગો માટે વાતાવરણ જ પ્રતિકૂળ હતું, પછી વિવેચકો ઉદાસીન રહ્યા, નવા પ્રયોગોને સમજવાને બદલે અવગણના કરી. વાચકો તરફથી જે પ્રતિભાવ મળવો જોઈએ, સમજુ વાચકો તરફથી એનો અભાવ. અને પેલી એક માનસિકતા કે ભાઈ વાર્તા નવલકથાનું કામ તો મનોરંજન જ છે,
એટલે બહુ અપેક્ષા નહીં રાખવાની.
હા, આ બધાનું પરિણામ લેખક કહે છે કે જે કથા સાહિત્ય આપણા યુગનું પ્રતિનિધિ બનવું જોઈતું હતું એ આજે નિસ્તેજ લાગે છે, નિસત્વ.
અરે રે,
ઘણા નવલકથાકારો પાછા વળ્યા છે ભૂતકાળના ઇતિહાસ તરફ કે સમકાલીન રાજકારણ તરફ, જાણે ડોક્યુમેન્ટરી લગતા હોય એમ. કદાચ એ સલામત રસ્તો લાગ્યો હશે. જો કે લેખક એક આશા રાખે છે કે જે પ્રયોગશીલ લેખકો એક બે કૃતિ આપીને અટકી ગયા એ કદાચ હજી અંદરખાને મતતા હશે, કંઈક નવું આપશે ભવિષ્યમાં.
આશા રાખીએ.
અને ટૂંકી વાર્તાનું શું?
ટૂંકી વાર્તા એ તો લખાય છે ઢગલા બંધ પુષ્કળ, પણ નવી પેઢીમાંથી કોઈ એવો મોટો ગજાનો વાર્તાકાર જેણે પોતાની અલગ ઓળખ ઊભી કરી હોય એવું નથી દેખાતું.
એટલે નવી શક્યતાઓ શોધવાને બદલે જે ચાલુ ચીલો છે, સ્વીકૃત શૈલી, એમાં જ લખવાનું વલણ વધુ છે. સાતત્યનો અભાવ પણ છે નવા વાર્તાકારોમાં. લેખક છેલ્લે કહે છે કે જો શુદ્ધ સાહિત્યિકતા, કલાત્મકતા ટકાવી રાખવી હોય તો પ્રયોગશીલ કથા સાહિત્યે નવા પડકારો ઝીલવા પડશે.
બરાબર. હવે નાટકની વાત. કથા સાહિત્ય કરતા નાટક વિશે લેખક વધુ આશાવાદી લાગે છે?
હા, થોડા વધુ.
એ કહે છે કે આજનો જે માનવ સંદર્ભ છે, આધુનિક જીવનની જટિલતા, સંબંધોના તણાવ, આ બધું નાટ્યકાર માટે બહુ ફળદ્રુપ જમીન છે.
છે જ.
જો નાટ્યકાર આ પરિસ્થિતિને તીવ્રતાથી અનુભવી શકે તો એની અભિવ્યક્તિ માટે યોગ્ય નાટ્યાત્મક રૂપ શોધી કાઢશે. પેલું ઓબ્જેક્ટિવ કોરિલેટિવ કહે છે ને અંગ્રેજીમાં,
હા, ભાવને મૂર્ત કરનારા બાહ્ય રૂપો,
એ શોધી કાઢશે. પણ શરત એ છે કે અભિગમ શોધનો હોવો જોઈએ, ઉપદેશનો નહીં.
એટલે કે?
એટલે સમાજમાં જે ચાલે છે, પૂર્વગ્રહો છે, જાણીતા ભાવનાત્મક મુદ્દાઓ છે, એની આસપાસ ખાલી ઉપરછલ્લું નકશીકામ કરવાથી સારું નાટક ના બને.
સમજાયું. અને લેખક આ આશા માટે કારણો પણ આપે છે, નક્કર કારણો. જેમ કે હવે પહેલા કરતા સારો, સમજદાર પ્રેક્ષક વર્ગ છે, જે નવા પ્રયોગો જોવા તૈયાર છે.
એ સારી વાત છે.
ભજવણીની ટેકનિક, રંગમંચ સજાવટ, લાઇટિંગ, એ બધું પણ વિકસ્યું છે. ઘણા ઉત્સાહી યુવા કલાકારો આવે છે.
હા, એ પણ છે.
અને એ પણ સાબિત થયું છે કે ઓછા સાધનોથી, ખાલી અભિનયના જોરે પણ સરસ નાટક થઈ શકે. અને રંગમંચ હવે પહેલા જેવા બંધનોમાંથી મુક્ત છે.
તો પછી
લેખક કહે છે કે પ્રતિભાશાળી નાટ્યકાર માટે તો આ સુવર્ણ તક છે, સોનેરી તક. જો કે છેલ્લે એક નાનો નિસાસો પણ છે કે ગુજરાત હજી એવા મોટા નાટ્યકારની રાહ જુએ છે.
એટલે ક્ષમતા છે, પણ એનો ઉપયોગ કરનાર કદાચ નથી. હવે છેલ્લું સ્વરૂપ, લલિત ગદ્ય. આના વિશે લેખક કહે છે કે ગુજરાતમાં એ ઓછું ખેડાયું છે, ઝાઝું વિકસ્યું નથી. ઘણીવાર એમાં મૌલિક ચિંતન ન હોય, ખાલી માહિતીનો ભાર હોય, અથવા લેખક પોતાની વિદવત્તા બતાવવા લખે.
હા, પ્રદર્શન જેવું. વચમાં પેલું કવિતાઈનો ડોર પણ આવ્યો હતો, અલંકારિક ભાષાનો અતિરેક.
અને અત્યારે?
અત્યારે લેખક કહે છે કે ક્યારેક ચબરાકીયાપણું, બહુ બોલબોલ કરવું, દેખાડો, ખાલી સપાટી પર ચમત્કૃતિ ઊભી કરવી, એવા દોષ દેખાય છે.
પણ કઈ આશા જેવું?
હા, એક આશાનું કિરણ છે. લેખકને લાગે છે કે હવે આ ગદ્યની માવજત કરવાની વૃદ્ધિ વધી રહી છે, વધુ સંયમથી, કલાત્મક રીતે લખવાનો પ્રયાસ દેખાય છે, એટલે સારા લલિત નિબંધો ભવિષ્યમાં આવી શકે.
ચાલો, એ સારી વાત છે. આમ બધા સાહિત્ય સ્વરૂપોની વાત કર્યા પછી લેખક અંત તરફ જાય છે. કેટલાક સંસ્થાગત મુદ્દાઓ ઉઠાવે છે. પેલું એક સપનું હતું ને કે સર્જકો પોતાની સહકારી પ્રકાશન સંસ્થા બનાવે, જેથી બજારના દબાણ વગર છાપી શકે. એ સપનું તો અધૂરું જ રહ્યું. પછી સામયિકોની વાત છે. ઘણા સામયિકો કોઈને કોઈ રાજકીય વિચારધારા નીચે આવી ગયા છે.
એ પણ છે.
અને શુદ્ધ સાહિત્યિક સામયિક, એને ટકવું બહુ મુશ્કેલ છે ગુજરાતમાં.
મુશ્કેલ છે, સાચી વાત.
અને છેલ્લે, યુનિવર્સિટીઓ કોલેજોમાં જે રીતે સાહિત્ય ભણાવાય છે એમાં મોટા ફેરફારની જરૂર છે. ક્રાંતિકારી પરિવર્તન, એના પર લેખક ભાર મૂકે છે.
બિલકુલ. અને આ બધાના અંતે લેખક એક નિષ્કર્ષ પર આવે છે કે ભવિષ્યનો સમય ગુજરાતી સાહિત્ય માટે કસોટીનો છે, એમાં શંકા નથી.
જે બધા પડકારોની આપણે વાત કરી,
હા, ગુણવત્તા વિરુદ્ધ લોકપ્રિયતા, બજારનું દબાણ, સંસ્થાઓની નબળાઈ, પ્રયોગો સામે ઉદાસીનતા, આ બધું જ અવરોધ બની શકે.
પણ
આ પડકારો છે એ સ્વીકારીને લેખક એક આશા પણ વ્યક્ત કરે છે, એક શ્રદ્ધા કે ગુજરાતી સાહિત્ય આ કસોટીમાંથી સફળતાપૂર્વક બહાર આવશે.
તો આ લેખના આધારે આપણે જોયું કે ગુજરાતી સાહિત્ય આજે ક્યાં છે. પેલો કલાત્મક મૂલ્યો અને લોકપ્રિયતાનો સંઘર્ષ, બદલાતો સમાજ, બજારનો પ્રભાવ, સંસ્થાઓની મર્યાદા અને પછી દરેક સ્વરૂપની પોતાની સ્થિતિ, કવિતા, કથા, નાટક, ગદ્ય,
હા, એ બધા પાસા લેખકે સરસ રીતે ઉજાગર કર્યા છે.
બરાબર.
અને આ બધી વાત પછી એક વિચાર આવે છે મનમાં, જે કદાચ આપણે બધાએ વિચારવો જોઈએ.
કયો વિચાર?
કે લેખકે જે ચિત્ર આપ્યું, જે પડકારો બતાવ્યા, એના જવાબમાં આપણે શું કરી શકીએ? ગુજરાતમાં વધુ જીવંત, વધુ અભ્યાસવાળું, વિવેચનાત્મક અને છતાં પોઝિટિવ એવું સાહિત્યિક વાતાવરણ કેવી રીતે બને? એને પ્રોત્સાહન આપવા વ્યક્તિ તરીકે, લેખક, વાચક, વિવેચક તરીકે અને સંસ્થાઓ, પ્રકાશકો, યુનિવર્સિટીઓ તરીકે આપણે શું નક્કર પગલાં લઈ શકીએ? આ ખરેખર વિચારવા જેવો પ્રશ્ન છે.
સાચી વાત છે. એક મનન કરવા જેવો મુદ્દો. આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.